એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના જીવન સાથે જોડાયેલો છે, આરોગ્ય, આપણી તબિયત.
હા, અને ખાસ કરીને આરોગ્ય સંભાળ, હેલ્થ કેર સિસ્ટમ.
બરાબર, પણ આપણે એને છે ને થોડો અલગ દ્રષ્ટિકોણથી જોવાના છીએ, મતલબ કે અર્થશાસ્ત્રની નજરથી. ક્યારે વિચાર્યું છે કે અમુક સારવાર કેમ આટલી મોંઘી હોય,
અથવા તો શા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલના અનુભવમાં આટલો ફરક હોય છે? આ બધા સવાલો પાછળ છે ને કંઈક આર્થિક કારણો છુપાયેલા છે.
અને એ સમજવા માટે આજે આપણે જેરેમિયા હર્લીના પુસ્તક હેલ્થ ઇકોનોમિક્સ પર ચર્ચા કરીશું.
હા, આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ આરોગ્ય સંભાળની આખી જે વ્યવસ્થા છે એની પાછળ કયા આર્થિક સિદ્ધાંતો કામ કરે છે.
અને આ સમજણ તો બહુ જ જરૂરી છે નહીં?
હા,
કારણ કે આપણે રોજબરોજ આરોગ્યના વધતા ખર્ચ, નવી ટેકનોલોજી, સારવારની ક્વોલિટી
અને બધાને એ મળે છે કે નહીં એની વાતો સાંભળીએ છીએ. આખી સિસ્ટમ બહુ જ જટિલ લાગે છે.
એકદમ.
અને આ પુસ્તક એ જ સમજાવે છે કે શા માટે આપણે જે રીતે માનો કે કાર કે મોબાઈલ ખરીદીએ છીએ એવા બજારના નિયમો આરોગ્ય સંભાળ પર લાગુ નથી પડતા.
અચ્છા.
અહીં હંમેશા ખર્ચ, ગુણવત્તા અને પહોંચ આ ત્રણેય વચ્ચે એક સંતુલન, એક સમાધાન શોધવું પડે છે. ટ્રેડ ઓફ હોય છે. તો આ પુસ્તક એ ગૂંચ ઉકેલવામાં મદદ કરે છે.
તો પછી આના લેખક જેરેમિયા હર્લી વિશે થોડું જણાવો ને, કોણ છે?
જેરેમિયા હર્લી એ કેનેડાના ખૂબ જ જાણીતા અને આદરણીય આરોગ્ય અર્થશાસ્ત્રી છે.
ઓકે.
તેઓ મેકમાસ્ટર યુનિવર્સિટીમાં લાંબો સમય પ્રોફેસર રહ્યા. લગભગ બે દાયકાથી વધુ સમય એમણે આ ક્ષેત્રમાં સંશોધન અને શિક્ષણ આપ્યું છે. અત્યારે પ્રોફેસર એમેરિટસ છે.
એમની કોઈ ખાસ વાત એમને શું અલગ બનાવે છે?
એમની ખાસિયત એ છે કે એ ફક્ત થિયરીના માણસ નથી, એમને વાસ્તવિક દુનિયાની નીતિઓનો પણ અનુભવ છે.
અચ્છા.
એટલે આરોગ્ય સંભાળનું ફાઇનાન્સિંગ કેવી રીતે થાય, ડોક્ટરોને પેમેન્ટ કેવી રીતે કરવું, હોસ્પિટલોનું અર્થશાસ્ત્ર શું છે, સરકારી પોલિસીનું વિશ્લેષણ, આ બધામાં એમની માસ્ટરી છે. અને ખાસ કરીને કેનેડા જેવી સિસ્ટમ જ્યાં સરકાર મુખ્ય ભંડોળ પૂરું પાડે એનો એમને ઊંડો અભ્યાસ છે.
એટલે કે એ સિદ્ધાંત અને વ્યવહાર બંનેને બરાબર જોડી શકે છે એમને.
અને એમની સૌથી મોટી આવડત એ છે કે અઘરા આર્થિક ખ્યાલોને પણ એ એકદમ સરળ, સમજાય એવી ભાષામાં રજૂ કરી શકે છે.
એટલે જ એમનું પુસ્તક આટલું મહત્વનું ગણાય છે.
હા, એકદમ પાયાનું પુસ્તક ગણાય છે આ વિષયમાં.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એ કહેવા શું માંગે છે?
મૂળ વાત એ છે કે આરોગ્ય સંભાળ એ કોઈ સામાન્ય ચીજ નથી, એ અનોખી છે. એનું બજાર અલગ રીતે કામ કરે છે.
અલગ રીતે એટલે?
એટલે કે એમાં એવી પરિસ્થિતિઓ વારંવાર આવે છે જ્યાં સામાન્ય બજારના નિયમો બરાબર કામ નથી કરતા, જેને અર્થશાસ્ત્રીઓ બજારની નિષ્ફળતા એટલે કે માર્કેટ ફેલિયર કહે છે.
માર્કેટ ફેલિયર, એ જરા સમજાવશો દાખલા તરીકે?
ચોક્કસ. જેમ કે જુઓ, માહિતીની અસમાનતા. સામાન્ય રીતે શું હોય, ડોક્ટરને સારવાર વિશે દર્દી કરતા ઘણું વધારે જ્ઞાન હોય છે, ખરું ને?
હા, એ તો છે જ.
બીજું, અનિશ્ચિતતા. આપણને ક્યાં ખબર હોય છે કે આપણે ક્યારે બીમાર પડીશું અને કેટલો ખર્ચ થશે?
સાચી વાત.
પછી બાહ્ય અસરો, જેમ કે રસીકરણ. આપણે રસી લઈએ તો આપણને તો ફાયદો થાય જ, પણ આપણી આસપાસના લોકોને પણ ચેપ લાગવાનું જોખમ ઘટે, એટલે સમાજને પણ ફાયદો થાય. આ વાત બરાબર. અને છેલ્લું પણ બહુ જ મહત્વનું, સમાનતાનો ખ્યાલ. મોટા ભાગના લોકો એવું માને છે કે જીવન બચાવતી સારવાર કોઈને એટલા માટે ન મળવી જોઈએ કે એની પાસે પૈસા નથી.
હા, એ તો નૈતિક સવાલ પણ છે.
બરાબર. તો આ બધા કારણોને લીધે છે ને આરોગ્ય સંભાળનું બજાર એની મેળે સારામાં સારું પરિણામ નથી લાવી શકતું.
ઓ, એટલે જ આપણે જે રીતે ઓનલાઈન ચાર ફોન સરખાવીએ છીએ એ રીતે કંઈ હાર્ટ સર્જરી માટે નથી કરી શકતા, કારણ કે આ આખું માળખું જ અલગ છે.
બરાબર પકડ્યું. પુસ્તકનો હેતુ કોઈ એક આદર્શ સિસ્ટમ બતાવવાનો નથી.
અચ્છા.
પણ વાચકને એવા સાધનો અને સમજ આપવાનો છે જેનાથી તે કોઈ પણ હેલ્થ પોલિસી કે સિસ્ટમનું મૂલ્યાંકન કરી શકે
અને સમજી શકે કે કાર્યક્ષમતા એટલે ઓછા ખર્ચે વધુ સારું પરિણામ અને સમાનતા એટલે બધાને ન્યાયી સારવાર મળે એ બંને વચ્ચે હંમેશા ખેંચતાણ રહેવાની.
ચોક્કસ. એ ટ્રેડ ઓફ સમજવામાં આ પુસ્તક મદદ કરે છે.
તો ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. તમે બજારની નિષ્ફળતાની વાત કરી, એના પર થોડી વધુ વાત કરીએ. એ બહુ મહત્વનો મુદ્દો લાગે છે.
હા, એ પુસ્તકનો એકદમ કેન્દ્રવર્તી વિચાર છે. અને એમાં પણ પેલી માહિતીની અસમાનતા, ઇન્ફોર્મેશન એસિમેટ્રી, એ બહુ મોટી વાત છે.
એટલે કે ડોક્ટર વધુ જાણે, દર્દી ઓછું જાણે, એનાથી શું ફરક પડે?
ઘણો ફરક પડે. જુઓ, દર્દી માટે પોતાની રીતે નક્કી કરવું અઘરું બને છે કે કઈ સારવાર ખરેખર જરૂરી છે. આપણે ડોક્ટર પર ભરોસો રાખવો પડે છે.
હા, એ તો છે જ.
અને આ જ પરિસ્થિતિમાંથી એક બીજી વસ્તુ ઊભી થઈ શકે છે, પુરવઠા પ્રેરિત માંગ, સપ્લાયર ઇન્ડ્યુસ ડિમાન્ડ, જેને એસઆઈડી કહે છે.
પુરવઠા પ્રેરિત માંગ એટલે ડોક્ટર પોતે જ પોતાની સેવાની માંગ ઊભી કરે. શું ખરેખર એવું બને?
જુઓ, આ થોડો નાજુક મુદ્દો છે. પુસ્તક એમ કહે છે કે સૈદ્ધાંતિક રીતે, ખાસ કરીને જ્યારે ડોક્ટરને દરેક સેવા માટે અલગથી પૈસા મળતા હોય, જેને ફી ફોર સર્વિસ કહેવાય,
હા,
ત્યારે એમના માટે કદાચ બિનજરૂરી ટેસ્ટ કે ટ્રીટમેન્ટ સૂચવવાનું એક આર્થિક પ્રોત્સાહન ઊભું થઈ શકે છે. હવે એનો મતલબ એ નથી કે બધા ડોક્ટરો આવું કરે છે. મોટાભાગના નૈતિક રીતે જ કામ કરતા હોય છે. પણ સિસ્ટમ એવી છે કે આવો હિતોનો સંઘર્ષ, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ શક્ય બને છે.
બરાબર. એટલે સિસ્ટમ પોતે જ અમુક વર્તનને પ્રોત્સાહન આપી શકે છે.
હા, અને પેલી બાહ્ય અસરોની વાત કરી, રસીકરણ જેવી બાબતોમાં સમાજને ફાયદો વધુ હોય, વ્યક્તિગત ફાયદો ઓછો દેખાય, તો લોકો કદાચ પૂરતા પ્રમાણમાં રસી ન પણ લે. એટલે જ ઘણીવાર સરકારને દરમિયાનગીરી કરવી પડે છે.
સમજાયું. અને હવે આરોગ્ય વીમાની વાત કરીએ. હેલ્થ ઇન્શ્યોરન્સ એ આખી ગેમ કેવી રીતે બદલી નાખે છે? આજકાલ તો બધા પાસે હોય છે લગભગ.
વીમો ખરેખર બહુ જ મહત્વનો છે, કેમ કે એ અણધાર્યા મોટા તબીબી ખર્ચ સામે આપણને રક્ષણ આપે છે. એ જોખમને ઘણા લોકો વચ્ચે વહેંચી દે છે, રિસ્ક પુલિંગ કરે છે.
હા, એ તો છે.
પણ વીમો બે મોટી સમસ્યાઓ પણ લાવે છે. એક છે પ્રતિકૂળ પસંદગી, એટલે કે એડવર્સ સિલેક્શન.
એ શું છે?
વિચારો, જો વીમો લેવો ફરજિયાત ન હોય તો સૌથી પહેલા કોણ લેશે?
જેમને લાગતું હોય કે એમને જરૂર પડશે, જે બીમાર હોય અથવા બીમાર પડવાની શક્યતા વધુ હોય.
બરાબર. જો ફક્ત આવા લોકો જ વીમો લે તો વીમા કંપનીનો ખર્ચ તો વધી જ જવાનો ને. એટલે પછી પ્રીમિયમ વધારવા પડે. અને પ્રીમિયમ વધે તો જે તંદુરસ્ત લોકો છે એમને એમ થાય કે આટલો મોંઘા પ્રીમિયમ ભરવા કરતા તો વીમો ન લઈએ તો સારું.
હા, આ તો આપણે જોઈએ છીએ કે પ્રીમિયમ દર વર્ષે વધતા જ રહે છે. આની પાછળ આ કારણ હોઈ શકે. અને બીજી સમસ્યા કઈ?
બીજી સમસ્યા છે નૈતિક જોખમ, મોરલ હેઝર્ડ.
નૈતિક જોખમ?
હા, એટલે કે જ્યારે આપણી પાસે વીમો હોય ત્યારે સારવારનો ખર્ચ આપણને સીધો ઊંચો લાગે છે, કારણ કે મોટાભાગનો ખર્ચ તો વીમા કંપની આપવાની છે.
હા,
તો એના કારણે કદાચ આપણે સ્વાસ્થ્ય પ્રત્યે થોડા ઓછા સાવચેત રહીએ, અથવા તો થોડીક તકલીફ હોય તો પણ ડોક્ટર પાસે દોડી જઈએ કે જરૂર ન હોય એવા ટેસ્ટ પણ કરાવી લઈએ.
અચ્છા, કારણ કે આપણને ખબર છે કે ખર્ચ તો વીમામાંથી ચૂકવાઈ જશે.
બરાબર. એક બહુ પ્રખ્યાત પ્રયોગ થયેલો અમેરિકામાં, રેન્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ એક્સપેરિમેન્ટ, એણે આ વાત સાબિત કરી હતી કે જેમ જેમ લોકોનો પોતાનો ખિસ્સા ખર્ચ ઓછો થતો ગયો, તેમ તેમ એમણે વધુ તબીબી સેવાઓનો ઉપયોગ કર્યો.
ઓહો, એટલે જ વીમા કંપનીઓ પેલું કો પેમેન્ટ રાખે છે કે દર વખતે ડોક્ટર પાસે જાઓ ત્યારે અમુક રકમ તમારે આપવાની.
હા, અને ડિડક્ટેબલ પણ, કે અમુક મર્યાદા સુધીનો ખર્ચ તમારે જાતે ભોગવવાનો, પછી વીમા કંપની ચૂકવશે. આ બધું નૈતિક જોખમ ઘટાડવાના ઉપાયો છે.
બાપરે, આ વીમાની દુનિયા પણ કેટલી જટિલ છે. એની પાછળ પણ આવા આર્થિક સિદ્ધાંતો કામ કરે છે. હવે એ કહો કે ડોક્ટરો અને હોસ્પિટલોનું વર્તન, એના પર આર્થિક પરિબળો કેવી રીતે અસર કરે છે?
ખૂબ જ મોટી અસર કરે છે. પુસ્તક ભારપૂર્વક કહે છે કે પ્રોત્સાહનો, એટલે કે ઇન્સેન્ટિવ્સ, બહુ જ મહત્વના છે.
પ્રોત્સાહનો?
હા.
ડોક્ટર કે હોસ્પિટલને તમે કેવી રીતે પૈસા ચૂકવો છો એ એમના વર્તનને બહુ જ પ્રભાવિત કરે છે. દાખલા તરીકે, પહેલું ફી ફોર સર્વિસ મોડલ.
હા,
દરેક સેવા માટે અલગ પૈસા.
હા,
તો એમાં ડોક્ટર વધુ સેવાઓ આપવા પ્રેરાઈ શકે છે, કારણ કે જેટલી વધુ સેવા તેટલી વધુ આવક.
અને બીજો કોઈ રસ્તો?
બીજો રસ્તો છે કેપિટેશન, જેમાં ડોક્ટરને એમના હેઠળ નોંધાયેલા દરેક દર્દી દીઠ એક નિશ્ચિત રકમ દર મહિને કે દર વર્ષે મળે, પછી ભલે દર્દી આવે કે ન આવે, ઓછી સારવાર લે કે વધુ.
અચ્છા,
તો એમાં શું થાય?
એમાં કદાચ ડોક્ટર બિનજરૂરી સેવાઓ ટાળવા પ્રેરાય, અથવા તો દર્દીને સ્વસ્થ રાખવા પર વધુ ધ્યાન આપે જેથી એમને ઓછી સારવાર આપવી પડે. પણ એમાં એવું જોખમ પણ રહે કે કદાચ જરૂરી સેવાઓ પણ ઓછી અપાય.
એટલે દરેક સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા છે. અને એટલે જ કદાચ આપણને સરકારી હોસ્પિટલ, ટ્રસ્ટની હોસ્પિટલ અને મોટી કોર્પોરેટ હોસ્પિટલના ડોક્ટરોના અભિગમમાં ફરક દેખાય છે.
બરાબર, કારણ કે એમના પ્રોત્સાહનો, એમને મળતી ચૂકવણીની રીતો, એમના પરના નિયંત્રણો બધું અલગ અલગ હોય છે.
એ તો એક જાતનું નીતિ ઘડવાનું સાધન છે.
ચોક્કસ, આ જ વાત હોસ્પિટલોને પણ લાગુ પડે. સરકારી, ખાનગી, નફાકારક, બિન નફાકારક, બધાના ઉદ્દેશો જુદા હોય, એમના પર નાણાકીય દબાણો જુદા હોય.
અને આ બધી જ જટિલતા વચ્ચે જ્યારે પૈસા, ડોક્ટર, સાધનો, સમય બધું મર્યાદિત હોય ત્યારે એ કેવી રીતે નક્કી થાય કે કઈ સારવાર પાછળ સંસાધનો વાપરવા? આર્થિક મૂલ્યાંકન વિશે પુસ્તક શું કહે છે?
આ બહુ જ અઘરો પણ એટલો જ જરૂરી સવાલ છે. પુસ્તક આર્થિક મૂલ્યાંકનની પદ્ધતિઓ સમજાવે છે, કારણ કે આપણે બધું જ નથી કરી શકતા, એટલે એ જોવું પડે કે કઈ સારવાર કે કઈ ટેકનોલોજી પૈસા વસૂલ છે.
પૈસા વસૂલ એટલે કે ખર્ચની સામે સૌથી વધુ ફાયદો આપે.
હા, અહીં QALY જેવો ખ્યાલ આવે છે, ક્વોલિટી એડજસ્ટેડ લાઈફ યર.
QALY એ થોડું સમજાવશો?
QALY એટલે, જુઓ, માનો કે એક સારવાર છે જે તમને 5 વર્ષ વધુ જીવાડે છે, પણ એ 5 વર્ષ ખૂબ તકલીફમાં, પીડામાં જાય છે. અને બીજી સારવાર છે જે ફક્ત 3 વર્ષ જ વધુ જીવાડે છે, પણ એ 3 વર્ષ સારી તબિયતમાં, સારી ગુણવત્તા સાથે જાય છે.
ઓકે,
તો QALY શું કરે? એ ફક્ત જીવનના વધારાના વર્ષો નથી ગણતું, પણ એ વર્ષોની ગુણવત્તાને પણ ધ્યાનમાં લે છે. એ બંનેને ભેગા કરીને એક માપ બનાવે છે.
અચ્છા, એટલે જીવન કેટલું લાંબુ થયું એની સાથે સાથે કેટલું સારું રહ્યું એ પણ જોવાનો.
બરાબર. આ પદ્ધતિઓ સરકાર કે વીમા કંપનીઓને એ નક્કી કરવામાં મદદ કરે છે કે કઈ નવી મોંઘી દવાઓ કે ટેકનોલોજી પર પૈસા ખર્ચવા યોગ્ય છે અને કઈ નહીં, કારણ કે બજેટ તો મર્યાદિત જ હોય છે.
હા, તો ખરેખર બહુ અઘરા નિર્ણયો કહેવાય. દર્દીના જીવનો સવાલ હોય, પણ સામે પૈસાની મર્યાદા હોય.
હા, એટલે જ આ વિષય આટલો સંવેદનશીલ અને જટિલ છે.
તો આટલી બધી ચર્ચા પછી આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવી શકીએ? એવી કઈ 3-4 વાતો છે જે ખાસ યાદ રાખવા જેવી છે?
મને લાગે છે કે સૌથી પહેલી અને પાયાની વાત તો એ જ છે કે આરોગ્ય સંભાળ એ કોઈ સામાન્ય બજાર નથી. એની પોતાની ખાસિયતો છે, પોતાની સમસ્યાઓ છે. આ સમજ્યા વગર કોઈ પણ નીતિ બનાવવી એ ભૂલભર્યું છે.
બરાબર. આપણે શાકભાજી ખરીદીએ એમ સારવાર ન ખરીદી શકીએ.
બીજો મુદ્દો, વીમો બધું બદલી નાખે છે, સારા અને ખરાબ બંને અર્થમાં. વીમો રક્ષણ આપે છે, પણ સાથે સાથે પ્રતિકૂળ પસંદગી અને નૈતિક જોખમ જેવી ગૂંચવણો પણ ઊભી કરે છે. આપણે ભારતમાં જે પોલિસીની શરતોની જટિલતા કે ક્લેમની માથાકૂટ અનુભવીએ છીએ, એ આ સમસ્યાઓને કાબૂમાં રાખવાના પ્રયાસો જ છે.
હા, આ વાત તો બહુ રિલેટ કરી શકાય એવી છે. ત્રીજો મુદ્દો,
ત્રીજું, પ્રોત્સાહનો વર્તનને ચલાવે છે. કોને કેવી રીતે પૈસા મળે છે એનાથી ડોક્ટર, હોસ્પિટલ અને અમુક અંશે દર્દીઓનું વર્તન પણ બદલાય છે. આ એક બહુ શક્તિશાળી સાધન છે જેનો ઉપયોગ સારો કે ખરાબ બંને રીતે થઈ શકે.
અને છેલ્લો, ચોથો મુદ્દો,
ચોથો અને કદાચ સૌથી મહત્વનો, આરોગ્ય અર્થશાસ્ત્રમાં કોઈ સહેલા ઉકેલો નથી, ફક્ત સમાધાનો છે, ટ્રેડ ઓફ્સ. કાર્યક્ષમતા અને સમાનતા વચ્ચે હંમેશા એક ખેંચાણ રહે છે. શું આપણે ઓછા ખર્ચે કામ ચલાવી લેવું છે કે પછી ભલે વધુ ખર્ચ થાય પણ બધાને સારવાર મળવી જોઈએ? આ પસંદગી સમાજે કરવાની હોય છે, કોઈ એક પરફેક્ટ સિસ્ટમ નથી.
એટલે જ કદાચ અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની હેલ્થ કેર સિસ્ટમ જોવા મળે છે. દરેક પોતાની રીતે આ સમાધાન શોધવાનો પ્રયાસ કરે છે.
બરાબર.
આ મુદ્દાઓ ખરેખર વિચારતા કરી દેવા છે. આ પુસ્તકમાં કેટલાક એવા વિચારો પણ હશે ને જે આપણને લાંબો સમય યાદ રહી જાય.
હા, કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે જે પુસ્તક વારંવાર યાદ કરાવે છે. જેમ કે પેલું વાક્ય કે આપણે આરોગ્ય સંભાળ તેની ખાતર નથી માંગતા, આપણે તો આરોગ્ય માંગીએ છીએ.
અચ્છા, એટલે કે સર્જરી કરાવવામાં આપણને રસ નથી, પણ સર્જરીથી તબિયત સુધરે એમાં રસ છે.
હા, આ દ્રષ્ટિકોણ બદલી નાખે છે. એ આપણને વિચારવા પ્રેરે છે કે શું હંમેશા વધુને વધુ તબીબી સેવાઓ પાછળ ખર્ચો કરવો એ જ આરોગ્ય સુધારવાનો શ્રેષ્ઠ રસ્તો છે, કે પછી પોષણ, સ્વચ્છ પાણી, જીવનશૈલી જેવી બાબતો પર ધ્યાન આપવું વધુ જરૂરી છે?
બહુ મહત્વનો મુદ્દો. બીજો કોઈ વિચાર?
પેલું વાક્ય કે આરોગ્ય અર્થશાસ્ત્રમાં કોઈ ઉકેલો નથી, ફક્ત સમાધાનો છે. આ અર્થશાસ્ત્રીના રોલને પણ સ્પષ્ટ કરે છે. એમનું કામ એ કહેવાનું નથી કે શું સારું છે કે ખરાબ, પણ એ બતાવવાનું છે કે દરેક પસંદગીના ફાયદા શું છે, ગેરફાયદા શું છે અને એની કિંમત શું ચૂકવવી પડશે.
નિર્ણય તો સમાજે લેવાનો છે, અર્થશાસ્ત્રી ફક્ત ચિત્ર સ્પષ્ટ કરે છે.
બરાબર. અને પેલી વીમાની બે સમસ્યાઓ, પ્રતિકૂળ પસંદગી અને નૈતિક જોખમ, આરોગ્ય વીમાના બે મોટા પડકારો છે. આખું વીમા બજાર આ બે પરિબળોને કાબૂમાં રાખવાની જદ્દોજહેદ કરતું રહે છે.
અને છેલ્લે, ચૂકવણી પ્રણાલીઓ નીતિના સાધનો છે. આ ખાલી પૈસાની લેવડ દેવડ નથી, પણ વર્તણૂક બદલવાનું, સિસ્ટમના ઉદ્દેશ્યો હાંસલ કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે.
હા,
આ વિચારો ખરેખર આપણી આરોગ્ય સંભાળ વિશેની સમજને વધુ ઊંડી બનાવે છે. પણ આ બધી થિયરીની વાતો થઈ, વાસ્તવિક જીવનમાં સામાન્ય માણસ માટે આ બધું જાણવું કેવી રીતે ઉપયોગી?
અરે, ખૂબ ઉપયોગી થઈ શકે. જો એક નાગરિક તરીકે આપણે હેલ્થકેર વિશે થતી ચર્ચાઓને વધુ સારી રીતે સમજી શકીએ.
જેમ કે
જ્યારે ચૂંટણીમાં બધા માટે મફત સારવાર જેવા વચનો અપાય, ત્યારે આપણે સમજી શકીએ કે એની પાછળ ઘણા આર્થિક પાસાઓ છે. ભંડોળ ક્યાંથી આવશે, એની ગુણવત્તા કેવી રહેશે, શું એનાથી રાહ જોવાનો સમય વધી જશે, આપણે વધુ જાણકાર સવાલો પૂછી શકીએ.
બરાબર. ખાલી ભાવુક થઈને સ્વીકારી ન લઈએ.
હા, અને નીતિ ઘડનારાઓ માટે તો આ જ્ઞાન ખૂબ જ જરૂરી છે જ. વીમા યોજનાઓ કેવી રીતે ડિઝાઇન કરવી, ડોક્ટરોને પ્રોત્સાહન કેવી રીતે આપવું, નવી ટેકનોલોજી અપનાવવી કે નહીં, આ બધા નિર્ણયોમાં આર્થિક સિદ્ધાંતો મદદરૂપ થાય છે.
અને આપણા જેવા સામાન્ય લોકો માટે વ્યક્તિગત સ્તરે?
વ્યક્તિગત સ્તરે પણ ફાયદો છે. જેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે આપણે કોપે ડિડક્ટિબલ જેવી શરતોનો અર્થ સમજી શકીએ. આપણને ખબર પડે કે શા માટે રાખવામાં આવી છે.
હા, એટલે છેતરાયાનો અનુભવ ન થાય.
બરાબર. બીજું, આપણે નૈતિક જોખમ વિશે સભાન રહી શકીએ. શું ખરેખર આ ટેસ્ટ કે આ દવાની જરૂર છે, કે પછી વીમો છે એટલે કરાવી લઈએ છીએ, થોડો વિચાર કરી શકીએ.
અને પેલું ગ્રોસમેનનું મોડેલ યાદ રાખીએ તો?
હા, તો આપણે સમજી શકીએ કે કસરત કરવી, સારું ખાવું, વ્યસનોથી દૂર રહેવું, એ બધું આપણા આરોગ્યરૂપી મૂડીમાં રોકાણ છે, જે કદાચ ભવિષ્યમાં આપણને ડોક્ટરો અને દવાખાનાના ખર્ચમાંથી બચાવી શકે.
સાચી વાત છે. તો આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી મને તો એવું લાગે છે કે આરોગ્ય સંભાળની જે જટિલતા આપણને દેખાય છે, એની પાછળ માત્ર ખરાબ મેનેજમેન્ટ કે ઓછા પૈસા જ નથી.
ના, બિલકુલ નહીં.
એની પાછળ તો બહુ ઊંડા આર્થિક સિદ્ધાંતો, માનવ વર્તણૂક, પ્રોત્સાહનોની આખી રમત અને માહિતીની અસમાનતા જેવા અનેક પરિબળો કામ કરે છે. આ જાણવું બહુ રસપ્રદ રહ્યું.
મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે આપણે આરોગ્ય સંભાળના મુદ્દે થોડા વધુ વાસ્તવિક બનવાની જરૂર છે. અહીં કોઈ જાદુઈ છડી નથી. આપણે સ્વીકારવું પડશે કે અહીં હંમેશા મુશ્કેલ પસંદગીઓ કરવાની આવશે. કાર્યક્ષમતા વિરુદ્ધ સમાનતા, ખર્ચ વિરુદ્ધ ગુણવત્તા, વ્યક્તિગત પસંદગી વિરુદ્ધ સામાજિક હિત.
અને આખરે સમાજે નક્કી કરવાનું છે કે આપણે કયા મૂલ્યોને વધુ મહત્વ આપીએ છીએ.
બરાબર. આ પુસ્તક એ ચર્ચા કરવા માટે, એ નિર્ણયો લેવા માટે એક મજબૂત વૈચારિક ભૂમિકા પૂરી પાડે છે.
ખરેખર. અને આ બધું જાણ્યા પછી કદાચ આપણા બધાના મનમાં એક સવાલ રહી જાય કે આપણા દેશ માટે, આપણી પરિસ્થિતિમાં સારી આરોગ્ય વ્યવસ્થા કોને કહેવાય, કયા સમાધાનો આપણા માટે યોગ્ય ગણાય. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.